એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. યંગ એડલ્ટ સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે જ્હોન ગ્રીનનું નામ એમને સૌથી પહેલા યાદ આવે.
બિલકુલ, ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ જેવી નવલકથાઓથી એમણે એક આખી પેઢીને વાંચન તરફ વાળી છે.
સાચી વાત. પણ આજે આપણે જે પુસ્તકની ચર્ચા કરવાના છીએ, ટર્ટલ્સ ઓલ ધ વે ડાઉન, એ થોડી અલગ છે. મને લાગે છે કે ઘણી વધારે અંગત કૃતિ છે. શું કહી શકાય કે આ તેમની સૌથી પ્રામાણિક કૃતિ છે?
ચોક્કસપણે. હું તો કહીશ કે જો ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ હૃદયની વાત કરતી હોય તો આ પુસ્તક સીધું મનની ગૂંચવણોમાં ઉતરે છે. આ એટલા માટે ખાસ છે કારણ કે જ્હોન ગ્રીન પોતે વર્ષોથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે ઓસીડી અને તીવ્ર ચિંતા સાથે જીવી રહ્યા છે.
હા,
એટલે આ નવલકથા એમના પોતાના સંઘર્ષનું લગભગ એક આત્મકથા જેવું નિરૂપણ છે. લેખકે પોતાની જાતને વાચક સામે ખુલ્લી મૂકી દીધી છે એમ કહી શકાય.
અને પ્રામાણિકતા તો મને લાગે છે કે શીર્ષકથી જ શરૂ થઈ જાય છે. ટર્ટલ્સ ઓલ ધ વે ડાઉન પહેલી વાર સાંભળીએ તો બહુ વચિત્ર લાગે. આનો મતલબ શું છે?
આ એક ખૂબ જ જૂની દાર્શનિક વાર્તાનો સંદર્ભ છે. વાર્તા એવી છે કે એક વૈજ્ઞાનિક બ્રહ્માંડ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મહિલાએ કહ્યું, તમે જે કહો છો એ બધું ખોટું છે, દુનિયા તો એક મોટા કાચબાની પીઠ પર છે.
ઓકે.
એટલે વૈજ્ઞાનિકે પૂછ્યું, તો એ કાચબો કોના પર છે? મહિલાએ તરત જવાબ આપ્યો, નીચે સુધી બસ કાચબા જ કાચબા છે.
એટલે જેનો કોઈ અંત જ નથી. એક વિચાર, એની નીચે બીજો વિચાર, અને એની નીચે ત્રીજો, અનંત.
બિલકુલ, આને જ ફિલોસોફીમાં ઇન્ફાઇનાઇટ રિગ્રેસ કહેવાય છે. અને આજ આપણી નાયિકા 16 વર્ષની એઝા હોમ્સના મનની સ્થિતિ છે. એના વિચારો એક એવા વમળ જેવા છે જેનો કોઈ તળિયો જ નથી.
તો વાર્તા ભલે એક ડિટેક્ટિવ સ્ટોરી જેવી શરૂ થાય પણ ખરો સંઘર્ષ તો એઝાના મનમાં જ ચાલી રહ્યો છે, ખરું ને?
એકદમ. એ સતત એ સવાલ સાથે ઝૂઝુમે છે કે ખરી હું કોણ છું, મારા વિચારો કે પછી એ વિચારોને જોનાર ચેતના.
તો ચાલો એઝાના મનની એ દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. કેવી છે એઝા?
એઝાનું પાત્રલેખન મતલબ એ આ નવલકથાની સૌથી મોટી તાકાત છે. લેખક આપણને સીધા એઝાના મનની અંદર કેદ કરી દે છે. આપણે દુનિયાને એની આંખોથી જોઈએ છીએ. એને સતત ડર લાગે છે માઇક્રોબ્સનો, બેક્ટેરિયાનો.
હા,
એ પોતાના હાથના અંગૂઠા પર એક જૂનો ઘા છે, એને સતત ખોતરતી રહે છે. એ જાણે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવાનો અને પોતાના પર નિયંત્રણ મેળવવાનો એનો એક પ્રયાસ છે.
આવી તીવ્ર આંતરિક લડાઈમાં એની આસપાસના લોકોનો શું? એની મિત્ર ડેઝી રામેરઝનું પાત્ર બહુ મહત્વનું બની જાય છે, નહીં?
હા, ડેઝી એના માટે બહારની દુનિયા સાથેનું કનેક્શન છે. એ એકદમ ઉર્જાથી ભરપૂર, વ્યવહારુ અને ખબર છે પૈસા કમાવાની યોજનાઓ બનાવે, સ્ટાર વોર્સ પર ફેન ફિક્શન લખે.
એકદમ એઝાથી વિપરીત.
બિલકુલ, તે એઝાને ખૂબ પ્રેમ કરે છે પણ સાથે સાથે એઝાની મિત્રતા એના માટે થકવી નાખનારી પણ છે. અને આ તણાવ આખી વાર્તામાં દેખાય છે.
ને એકબીજામાં શું જોતા હશે?
મને લાગે છે કે તેઓ એકબીજામાં પોતાના એકલવાયાપણાનું પ્રતિબિંબ જુએ છે. ડેવિસ સંવેદનશીલ છે, કવિતા, ખગોળશાસ્ત્ર આ બધામાં શાંતિ શોધે છે. અને સૌથી મોટી વાત એ છે કે એ એઝાની બીમારીથી ડરતો નથી.
એ એની આરપાર જોવાનો પ્રયત્ન કરે છે.
હા, એ એને માત્ર એની બીમારી તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે જુએ છે.
તો આ ત્રણેય પાત્રો એક રહસ્યથી જોડાય છે. વાર્તાની શરૂઆત કોઈ મનોવૈજ્ઞાનિક ડ્રામા તરીકે નહીં પણ એક ડિટેક્ટિવ સ્ટોરીની જેમ થાય છે.
બરાબર, વાર્તા ગતિ પકડે છે જ્યારે ડેવિસના પિતા અબજોપતિ રસેલ પિકેટ અચાનક ગાયબ થઈ જાય છે અને એમની માહિતી આપનાર માટે $100,000નું ઇનામ છે.
અને ડેઝી આ તક ઝડપી લે છે.
હા, ડેઝીને આમાં પોતાની આર્થિક સમસ્યાઓનો ઉકેલ દેખાય છે. એટલે એ એઝાને મનાવે છે કારણ કે એઝા બાળપણમાં ડેવિસને ઓળખતી હતી.
મને પેલી હોડી હુંડી વળવાની ઘટના યાદ આવે છે. એક સામાન્ય લાગતી ઘટના પણ એઝાના મનના ડરને એ જે રીતે સપાટી પર લાવી દે છે.
ખૂબ જ મહત્વનું દ્રશ્ય છે. જ્યારે એમની હોડી નદીમાં ઊંધી વળે ત્યારે ગંદા પાણીના સંપર્કમાં આવતા જ એઝાના મનમાં જે ગભરાટનું વમળ શરૂ થાય છે ત્યાં આપણને એની સ્થિતિની ગંભીરતાનો પહેલો સ્પષ્ટ પરિચય મળે છે.
અને એ જ ઘટના એને ડેવિસ પાસે પાછી લઈ જાય છે.
હા, અને ડેવિસના એ વૈભવી પણ એકલવાયા ઘરમાં એમની વચ્ચે એક નાજુક સંબંધ બંધાય છે. પણ જેમ જેમ તેઓ નજીક આવે છે તેમ તેમ વાર્તાનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થાય છે.
હા, ખાસ કરીને પેલા પ્રથમ ચુંબન પછી જે થાય છે એ તો હૃદયદ્રાવક છે.
એ વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. એક રાત્રે ડેવિસ એઝાને ચુંબન કરે છે. એ ક્ષણ સુંદર હોય છે, પણ એ પછી એઝાના મનમાં વિચારોનું ભયંકર વાવાઝોડું શરૂ થાય છે. ડેવિસના શરીરમાં રહેલા કરોડો બેક્ટેરિયા એના શરીરમાં આવી ગયા છે.
ઓહો,
એ ગભરાટ એટલો વધી જાય છે કે તે ઘરે આવીને પોતાને સાફ કરવા હેન્ડ સેનિટાઈઝર પી લે છે.
એ દ્રશ્ય વાંચીને ખરેખર કંપારી છૂટી જાય. એ માનસિક પીડાને શારીરિક રીતે આટલી તીવ્રતાથી રજૂ કરી છે. આ ઘટના પછી શું એને કોઈ મદદ મળે છે? થેરાપિસ્ટની ભૂમિકા શું છે અહીંયા?
આ ઘટના પછી જ એની સ્થિતિની ગંભીરતા બધાની સામે આવે છે. એને હોસ્પિટલમાં દાખલ કરાય છે અને ત્યાં એની થેરાપિસ્ટ ડૉક્ટર સિંઘ સાથેની વાતચીત બહુ મહત્વની છે. ડૉક્ટર સિંઘ એને સમજાવે છે કે વિચારો માત્ર વિચારો છે, તે નિર્દેશો નથી.
તું તારા વિચારોને જોનાર છે, તું પોતે વિચારો નથી.
બરાબર, આ વાક્ય એઝાના સ્વનિશોધનો પાયો નાખે છે.
એક તરફ એઝા પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ એની મિત્રતા તૂટવાની અણી પર છે. આ ફેન ફિક્શનવાળો ભાગ મને બહુ જ શક્તિશાળી લાગ્યો. શું ડેઝી ખરેખર ખરાબ મિત્ર હતી કે પછી?
ના, મને નથી લાગતું કે ખરાબ મિત્ર હતી. એ તો એની પોતાની વર્ષોની હતાશા હતી જે બહાર આવી. હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી એઝા ડેઝીનું ફેન ફિક્શન વાંચે છે. એમાં અયાલા નામનું પાત્ર, જે સ્પષ્ટપણે ઈઝા પર આધારિત છે, એને એકદમ સ્વાર્થી બતાવ્યો છે.
અને ઈઝા ભાંગી પડે છે.
સાવ જ. તેને લાગે છે કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે. પણ આ ડેઝીનો પણ દૃષ્ટિકોણ છે, નહીં? વર્ષોથી એઝાની મિત્ર બનીને રહેવું, એની ચિંતા કરવી, એ કેટલું થકવી નાખનારો રહ્યું હશે એની હતાશા અહીં બહાર આવે છે.
અને આ જ હતાશા કાર અકસ્માતમાં પરિણમે છે.
હા, કારમાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થાય છે. ડેઝી ચીસો પાડીને પોતાની બધી હતાશા કાઢે છે અને એ ભાવનાત્મક ઉથલપાથલમાં એઝાનું ધ્યાન ભટકે છે અને કારનો અકસ્માત થાય છે.
એ અકસ્માત પછી જાણે બધું બદલાઈ જાય છે.
હા, એ દુર્ઘટના પછી બંને મિત્રો વચ્ચે એક નવી, વધુ પ્રામાણિક સમજણ વિકસે છે.
અને આટલા ભાવનાત્મક ઉતાર ચડાવ પછી પેલું મૂળ રહસ્ય પણ ઉકેલાય છે. એનો ઉકેલ પણ થોડો વિચિત્ર છે, નહીં?
બિલકુલ. એઝાને ડેવિસના બ્લોગમાંથી સંકેત મળે છે અને અંતે ડેવિસ અને એનો નાનો ભાઈ નોઆ સત્ય જાહેર કરે છે. એમના પિતા ભાગી ગયા ન હતા, પણ એસ્ટેટ પર જ મૃત્યુ પામ્યા હતા.
અને એમણે આ વાત છુપાવી કારણ કે
વસિયતનામું.
હા,
કારણ કે વસિયતનામું મુજબ બધી સંપત્તિ એમના પાલતુ ટુવાટારા, એક પ્રકારની ગરોળી, એના સંશોધન માટે જવાની હતી. પુત્રોને કંઈ નહીં.
તો બાહ્ય રહસ્ય ઉકેલાય છે, પણ પુસ્તકનું સાચું હાર્દ તો એઝાના આંતરિક સંઘર્ષમાં છે. આ પુસ્તક આપણને સ્વ વિશે શું શીખવે છે? શું આપણે ખરેખર આપણા વિચારો છીએ?
આ જ તો કેન્દ્રીય પ્રશ્ન છે. અને લેખક ફરી આપણને પહેલા કાચબાઓ પાસે લઈ જાય છે. એઝા જ્યારે પોતાના મૂળ સ્વને શોધવા જાય છે તો તેને ત્યાં વિચારોના સ્તર નીચે બીજા વિચારો જ મળે છે,
જેનો કોઈ અંત નથી.
કોઈ અંત નથી. પુસ્તક એવું સૂચવે છે કે કદાચ કોઈ એક સ્થિર સ્વ જેવી વસ્તુ છે જ નહીં. આપણે સતત બદલાતી ચેતનાનો પ્રવાહ છીએ.
આ પુસ્તક સહાનુભૂતિને પણ પડકારે છે. આપણે એઝાની પીડા અનુભવીએ છીએ, પણ શું આપણે એને ખરેખર સમજી શકીએ છીએ?
મને લાગે છે કે લેખક એ જ કહેવા માંગે છે કે માનસિક બીમારી કેટલી એકલતાભરી હોય છે. બીજાનું દુઃખ સંપૂર્ણપણે સમજવું કદાચ અશક્ય છે, પણ સમજવાનો પ્રયત્ન કરવો એ જ પ્રેમનું સૌથી મોટું સ્વરૂપ છે.
હા, અને ડેવિસનું એક વાક્ય મને બહુ સ્પર્શી ગયું હતું. એનીબડી કેન લુક એટ યુ, ઇટ્સ ધ રેર પર્સન હુ સીઝ યુ.
એટલે કે કોઈ પણ તને જોઈ શકે છે, પણ જે તને ખરેખર સમજે છે, જે તારી આરપાર જોઈ શકે છે, તે વ્યક્તિ દુર્લભ હોય છે.
બરાબર. અને આશા, આ પુસ્તક આશાને કોઈ પરીકથાની જેમ નથી બતાવતું. અંતમાં કોઈ જાદુઈ ઇલાજ નથી.
અને મારું માનવું છે કે આ જ આ પુસ્તકને મહાન બનાવે છે. તે પુનઃપ્રાપ્તિને, એટલે કે રિકવરીને, એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે રજૂ કરે છે, કોઈ અંતિમ મંજિલ તરીકે નહીં.
હા,
અંતમાં એક ફ્લેશ ફોરવર્ડ દ્રશ્ય છે જ્યાં મોટી ઉંમરની એઝા પોતાના જીવન પર વિચાર કરે છે. તે હજી પણ ઓસીડી સાથે જીવે છે. સારા દિવસો હોય છે, ખરાબ દિવસો હોય છે, પણ તેણે એક ભરપૂર જીવન જીવ્યું છે,
તેણે પ્રેમ કર્યો છે, મિત્રતા નિભાવી છે.
બરાબર. તે પોતાની વાર્તાની નાયિકા બની છે, ભલે તે વાર્તાના દરેક શબ્દને નિયંત્રિત ન કરી શકે.
તો એમ કહી શકાય કે આ નવલકથા શીખવે છે કે સંપૂર્ણ સાજા થવું એ જ એકમાત્ર સફળતા નથી, પડકારો સાથે જીવતા અને અર્થપૂર્ણ સંબંધો બનાવવા એ પણ એક મોટી જીત છે.
અને એ પણ કે સાચો પ્રેમ કોઈને બદલવામાં નથી, પરંતુ તેમને તેમની સંપૂર્ણતામાં, તેમની અધૂરપ સાથે સ્વીકારવામાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.